એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા ધર્મની સફર કરવાના છીએ જે કદાચ એના બાહ્ય પ્રતીકોથી વધુ ઓળખાય છે, જેમ કે પાઘડી છે, કિરપાણ છે, પણ એની અંદર એક બહુ ઊંડું દર્શન છે, સમૃદ્ધ ઇતિહાસ છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ શીખ ધર્મની.
બરાબર.
અને આજના સમયમાં મને લાગે છે કે શીખ ધર્મને સમજવો બહુ જરૂરી છે.
કેમ એવું?
કારણ કે આ કોઈ એમને કે ભૂતકાળની વાત નથી, આ તો દુનિયાભરમાં ફેલાયેલો એક જીવંત ધર્મ છે.
ધબકતો ધર્મ.
હા, અને એના જે મૂળભૂત સિદ્ધાંતો છે, સમાનતા, નિસ્વાર્થ સેવા, ન્યાય માટેની પ્રતિબદ્ધતા, એ તો આજે પણ એટલા જ પ્રાસંગિક છે, કદાચ વધારે.
સાચી વાત છે. તો આપણી આજની આખી ચર્ચાનો આધાર કયું પુસ્તક છે?
આપણે વાત કરીશું એલેનર નેસ્બિટના પુસ્તક સિખિઝમ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન પર આધારિત.
અચ્છા, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, ટૂંકમાં પણ ઊંડાણપૂર્વક.
બરાબર.
તો આ લેખિકા વિશે થોડું જાણીએ. એલેનોર નેસ્બિટ કોણ છે તેઓ?
એ યુનિવર્સિટી ઓફ વોરવેક યુકેમાં પ્રોફેસર એમેરિટા છે, ધર્મ અને શિક્ષણના. એમણે દક્ષિણ એશિયાઈ ધર્મો પર ઘણું કામ કર્યું છે, ખાસ કરીને શીખ, હિન્દુ, જૈન પરંપરાઓ.
તો એમનું આ ક્ષેત્રમાં ઘણું ઊંડું જ્ઞાન હશે.
હા, પણ એમની વાત જરા હટકે છે.
કઈ રીતે?
એમનું જ્ઞાન ખાલી પુસ્તકો વાળું નથી, ખબર છે? એમને તો દાયકાઓ સુધી બ્રિટનમાં જે શીખ સમુદાયો છે એમની સાથે રહીને, એમની વચ્ચે જીવીને.
ઓહ, એટલે ફિલ્ડ વર્ક જેવું.
હા, જેને આપણે એથનોગ્રાફિક રિસર્ચ કહીએ ને, એવું ઊંડાણપૂર્વકનું કામ.
અચ્છા.
એટલે એમને ખાલી એ નથી ખબર કે ધર્મ શું કહે છે, પણ લોકો એને જીવે છે કેવી રીતે, અનુભવે છે કેવી રીતે, એની એકદમ ઊંડી સમજ છે.
આ તો બહુ રસપ્રદ કહેવાય. એટલે સિદ્ધાંત અને જીવન બંનેનો સંગમ.
બરાબર. એટલે જ આ પુસ્તકમાં આપણને શૈક્ષણિક ચોકસાઈ તો મળે જ છે, પણ સાથે સાથે વાસ્તવિક જીવનની ધબકતી સંવેદનાઓ પણ અનુભવાય છે.
સરસ. તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? નેસ્બિટ શું કહેવા માંગે છે આ પુસ્તક દ્વારા?
એમની મુખ્ય વાત એ છે કે શીખ ધર્મને કોઈ મ્યુઝિયમને જૂની વસ્તુ તરીકે ન જુઓ. એને એક ગતિશીલ, જીવંત, વૈશ્વિક ધર્મ તરીકે જોવાની જરૂર છે.
ઘણીવાર લોકો અમુક બાહ્ય ચિહ્નો પર જ અટકી જાય છે ને, પાઘડી, દાઢી.
બરાબર. પણ આ પુસ્તક એનાથી ઘણું આગળ જાય છે. એ ઇતિહાસ, ધર્મશાસ્ત્ર અને લોકોના જે રોજિંદા અનુભવો છે એ બધાને જોડીને એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે.
એટલે પુસ્તક એ મૂળભૂત સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે કે શીખ કોણ છે અને શીખ ધર્મ ખરેખર છે શું, પણ ઉપરછલ્લી રીતે નહીં.
બિલકુલ. અને એ જવાબમાં સ્પષ્ટ કરે છે કે શીખ ધર્મ એટલે માત્ર પેલું પાંચ ક કે પાઘડી નથી.
એનો પાયો શું છે?
એનો પાયો છે એક ઓંકાર, એક જ નિરાકાર ઈશ્વરમાં શ્રદ્ધા.
ઓકે.
એનો ઇતિહાસ જોડાયેલો છે 10 ગુરુઓના ઉપદેશો અને એમના બલિદાનો સાથે. અને એનું વર્તમાન અને ભવિષ્ય એ જોડાયેલું છે ગુરુ ગ્રંથ સાહેબના શાશ્વત માર્ગદર્શન સાથે અને દુનિયાભરમાં ફેલાયેલા સમુદાયની જીવંત પરંપરાઓ સાથે.
એટલે બધું એકબીજા સાથે જોડાયેલું છે.
હા, ગાઢ રીતે વણાયેલું છે. પુસ્તક આ એકતાને સમજાવવાનો પ્રયાસ કરે છે.
ચાલો ત્યારે આ રસપ્રદ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકની શરૂઆત જ એ સવાલથી થાય છે, શીખ કોણ છે?
હા, ઓળખનો આ પ્રશ્ન પાઘડી અને પાંચ કથી ક્યાં આગળ જાય છે.
નેસ્બિટ સમજાવે છે કે ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો શીખ એ છે જે એક ઈશ્વરમાં માને છે, 10 ગુરુઓના ઉપદેશોને અનુસરે છે અને ગુરુ ગ્રંથ સાહેબને પોતાના જીવંત અને શાશ્વત ગુરુ માને છે.
આ થઈ વ્યાખ્યા.
હા,
પણ સાથે સાથે એ પણ સ્વીકારવું પડે કે સમુદાયમાં ઘણી વિવિધતા છે.
જેમ કે?
જેમ કે અમુક લોકો અમૃતધારી હોય, જેમણે ખાલસા દીક્ષા લીધી હોય અને પાંચ ક ધારણ કરતા હોય.
ઓકે.
કેટલાક કેશધારી હોય, જેઓ વાળ રાખે પણ કદાચ દીક્ષા ન લીધી હોય. અને કેટલાક સહજધારી હોય.
સહજધારી?
હા, જેઓ કદાચ બાહ્ય ચિહ્નો ન ધારણ કરતા હોય પણ ગુરુઓની શીખમાં પૂરી શ્રદ્ધા રાખતા હોય.
અચ્છા, એટલે ઓળખ માત્ર બાહ્ય દેખાવ પર નથી.
બિલકુલ નહીં. એ શ્રદ્ધા અને આચરણના અલગ અલગ સ્તરોને પણ સમાવે છે.
અને પેલું પાંચ ક, કળશ, કંગા, કડા, ખછેરા, કિરપાન, એ ખાલી ચિહ્નો જ છે કે એની પાછળ કંઈક ઊંડો અર્થ છે?
ના ના, ચોક્કસ ઊંડો અર્થ છે. નેસ્બિટ એને ખાલી બાહ્ય ઓળખ તરીકે નથી જોતા.
તો શું છે?
જેમ કે કેશ અને કંગા છે એ સ્વચ્છતા અને શિસ્તનું પ્રતીક છે. કડો પહેરે છે એ એક નૈતિક બંધન છે, ઈશ્વર સાથેના જોડાણની યાદ અપાવે છે.
હા,
કછેરા સંયમનું સૂચક છે. અને કિરપાન
વિશે ઘણી ગેરસમજ હોય છે.
હા, પણ એ માત્ર હથિયાર નથી, એ ન્યાયની રક્ષા અને ખાસ કરીને દલિતોના નબળાઓના રક્ષણ માટેની જવાબદારીનું પ્રતીક છે.
ઓ, એટલે મોટી જવાબદારી.
બરાબર. આ પાંચ ક એક સમર્પિત જીવનશૈલી અને ઉચ્ચ આદર્શો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ તો થઈ ઓળખની વાત, પણ આ ધર્મનો પાયો ક્યાં નંખાયો? કેવી રીતે આપણે ગુરુ નાનક પાસે જવું પડશે? નહીં,
બિલકુલ. ગુરુ નાનક 1469-1469, પુસ્તક એમના સમયના સામાજિક અને ધાર્મિક માહોલથી શરૂઆત કરે છે.
કેવો હતો એ સમય?
એ સમયમાં જાતિવાદ બહુ હતો, કર્મકાંડોનું જોર હતું, ધાર્મિક અંધશ્રદ્ધા હતી, અને એ બધાની સામે ગુરુ નાનકનો અવાજ એકદમ ક્રાંતિકારી હતો.
એમણે શું કહ્યું?
એમણે એક ઓંકારનો સંદેશ આપ્યો, એક જ નિરાકાર સર્વવ્યાપી સર્જનહાર. એમણે કહ્યું કે ઈશ્વરને પામવા કોઈ વચેટિયા કે જટિલ વિધિઓની જરૂર નથી.
તો શેની જરૂર છે?
જરૂર છે સાચા હૃદયથી નામ સ્મરણની, એટલે કે ધ્યાનની, કિરતકરની પ્રામાણિક કમાણીની, અને વંદ છકના, એટલે કે વહેંચીને ખાવાની.
એટલે નૈતિક જીવન અને સેવા.
હા, એ જ મુખ્ય છે.
અને આ મજબૂત પાયા પર પછીના નવ ગુરુઓએ ઇમારત ચણી.
બરાબર.
જેમ કે ગુરુ અંગદે ગુરુમુખી લિપિને વ્યવસ્થિત કરી, એનાથી શું થયું?
એનાથી ગુરુવાણી એટલે કે ગુરુઓના ઉપદેશો સામાન્ય લોકો સુધી એમની ભાષામાં પહોંચી શક્યા.
સરસ. અને ગુરુ અમરદાસ અને લંગર?
સ્વરૂપ આપલું. લંગર એટલે એ જગ્યા જ્યાં રાજા હોય કે રંક, ઉચ્ચ હોય કે નીચ,
કોઈ ભેદભાવ નહીં.
કોઈ ભેદભાવ નહીં, બધા જ એક પંગતમાં બેસીને સાથે જમે. આ સમાનતાનો કેવો જીવંત દાખલો છે, નહીં? સદીઓથી ચાલે છે.
ખરેખર અદ્ભુત.
પછી ગુરુ રામદાસે અમૃતસર શહેર વસાવ્યું, જે શીખોનું મુખ્ય કેન્દ્ર બન્યું. અને પાંચમા ગુરુ, ગુરુ અર્જનદેવ,
એમણે આદિ ગ્રંથનું સંકલન કર્યું, ખરું ને?
હા, અને એ કામ અદ્ભુત હતું, કારણ કે એમાં માત્ર શીખ ગુરુઓની વાણી નથી.
ઓ,
એમાં કબીર, નામદેવ, ફરીદ જેવા હિન્દુ અને મુસ્લિમ ભક્તિમાર્ગી સંતોની વાણી પણ સામેલ છે.
વાહ, આ તો સર્વસમાવેશી દ્રષ્ટિ કહેવાય.
ચોક્કસ.
પણ એમની શહીદી થઈ, અને એ શહીદી અને એ સમયના વધતા જતા અત્યાચારો, એના સંદર્ભમાં જ આપણે દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહનું કાર્ય સમજવું પડે, ખાલસાની સ્થાપના.
બરાબર. એ સમયની માંગ હતી એમ કહી શકાય. ગુરુ ગોવિંદસિંહે 1666-1708 જોયું કે ધર્મની રક્ષા માટે, અન્યાય સામે લડવા માટે સમુદાયને સંગઠિત કરવો પડશે, શિસ્તબદ્ધ બનાવવો પડશે.
એટલે એમણે શું કર્યું?
એટલે 1699ની વૈશાખીના દિવસે એમણે ખાલસાની સ્થાપના કરી. ખાલસા એટલે શુદ્ધ લોકોનો સમુદાય.
અને અમૃત સંસ્કાર?
હા, અમૃત સંસ્કાર દ્વારા દીક્ષા પામેલા શીખોએ પેલું પાંચ ક ધારણ કર્યા, એક નવી ઓળખ મેળવી, અને અહીં મીરી પીરીનો સિદ્ધાંત વધુ મજબૂત બન્યો.
મીરી પીરી એટલે શું? બરાબર.
મીરી એટલે દુનિયાવી સત્તા, અને પીરી એટલે આધ્યાત્મિક સત્તા. શીખ ધર્મ સંસાર છોડવાની વાત નથી કરતો. એ કહે છે કે દુનિયામાં રહીને જ ધર્મનું પાલન કરવાનું છે, ન્યાય માટે લડવાનું છે, બેઉનું સંતુલન જરૂરી છે.
અને આમાંથી જ પેલો સંત સિપાહીનો આદર્શ આવ્યો.
હા, એવી વ્યક્તિ જે અંદરથી સંત જેવી શાંત અને સમર્પિત હોય, પણ જરૂર પડે ત્યારે અન્યાય સામે લડવા માટે સિપાહી જેવી વીરતા પણ બતાવી શકે.
વાહ. પણ ગુરુ ગોવિંદસિંહનો સૌથી ક્રાંતિકારી નિર્ણય તો હજુ બાકી હતો, નહીં? કયો?
માનવ ગુરુ પરંપરાનો અંત લાવીને ગ્રંથ સાહિબને શાશ્વત ગુરુ તરીકે સ્થાપિત કરવાનો. આ વિચાર જ કેટલો અનોખો છે.
ખરેખર અનોખો અને ખૂબ મહત્વનો. પુસ્તક આ શબ્દ ગુરુ એટલે કે શબ્દ જ ગુરુ છે એ સિદ્ધાંત પર ખૂબ ભાર મૂકે છે.
એટલે હવે કોઈ દેહધારી ગુરુ નહીં?
ના, ગુરુ ગોવિંદસિંહે સ્પષ્ટ કર્યું કે હવે પછી ગુરુ ગ્રંથ સાહેબ જ શીખોનું શાશ્વત માર્ગદર્શન કરશે.
આનાથી શું ફેર પડ્યો?
આનાથી ગુરુનું સ્થાન કોઈ એક વ્યક્તિમાં સીમિત ન રહેતા શાશ્વત જ્ઞાન અને ઉપદેશમાં સ્થિર થયું. એટલે ગુરુ ગ્રંથ સાહેબ એ ખાલી પૂજનીય ગ્રંથ નથી,
એ જીવંત ગુરુ છે.
બરાબર. એટલે જ ગુરુદ્વારામાં એમને જે માન સન્માન અપાય છે એ એક જીવંત શાસક જેવું હોય છે. આ ધાર્મિક સત્તાના વિકેન્દ્રીકરણનું પણ એક સરસ ઉદાહરણ છે.
આ તો થયા ઇતિહાસ અને સિદ્ધાંતો, પણ રોજબરોજના જીવનમાં આ ધર્મ કેવી રીતે જીવાય છે? ગુરુદ્વારા, લંગર, સેવા, આ બધું શું છે?
હા, પુસ્તક આ પાસાને પણ સરસ રીતે આવરી લે છે. ગુરુદ્વારા જુઓ, એ ખાલી પૂજાનું સ્થળ નથી, એ તો સમુદાયનું કેન્દ્ર છે.
ત્યાં શું થાય? ત્યાં નિયમિત કીર્તન થાય છે, જ્યાં ગુરુવાણીનું ગાન થાય, એનું ચિંતન થાય, અને લંગર. અરે, લંગર તો શીખ ધર્મનું હૃદય છે એમ કહી શકાય.
હા, લંગર વિશે ઘણું સાંભળ્યું છે.
એ એક એવી જગ્યા છે જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિનું સ્વાગત થાય, બધા સાથે બેસીને જમે.
કોઈ પણ? મતલબ કોઈ પણ ધર્મ કે જાતિના?
કોઈ પણ. તમે વિચારો, રોજ લાખો લોકોને મફત ભોજન પીરસાય છે, અને એ પણ સંપૂર્ણ સમાનતાના ભાવ સાથે. આ ખરેખર એક જીવંત સામાજિક ક્રાંતિ છે જે સદીઓથી ચાલી રહી છે.
અદ્ભુત છે આ. અને સેવાનો વિચાર પણ આની સાથે જોડાયેલો છે, ખરું ને?
બિલકુલ. સેવા એટલે નિસ્વાર્થ સેવા. લંગરમાં રસોઈ બનાવવી, વાસણ સાફ કરવા, આવનારા લોકોના જોડા સાચવવા, કોઈ પણ કામ નાનું નથી ગણાતું.
એનાથી શું થાય?
સેવા દ્વારા વ્યક્તિ પોતાનો અહંકાર ઓગાળે છે, સમુદાય સાથે જોડાય છે. પુસ્તક દૈનિક નિયમ એટલે કે નિતનેમ, જીવનના સંસ્કારો જેમ કે લગ્ન એટલે આનંદકારજ, એ બધા વિશે પણ વાત કરે છે, જે બતાવે છે કે ધર્મ જીવનના દરેક પાસાને સ્પર્શે છે.
અને આ ધર્મ ખાલી પંજાબ પૂરતો નથી રહ્યો, આજે તો આખા વિશ્વમાં ફેલાયો છે.
હા,
તો આ વૈશ્વિક સફર અને ડાયાસ્પોરા એટલે કે વિદેશમાં વસતા શીખોના અનુભવો વિશે પુસ્તક શું કહે છે?
નેસ્બિટ જણાવે છે કે શીખો દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા છે. યુકે, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બધે જ.
અને ત્યાં એમણે પોતાની ઓળખ જાળવી રાખી છે?
હા, મોટાભાગે જાળવી રાખી છે, પણ સાથે નવા પડકારોનો સામનો પણ કર્યો છે.
કેવા પડકારો?
જેમ કે પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ ટકાવી રાખવી, નવી પેઢીને ધર્મ સાથે જોડવી. ક્યારેક સ્થાનિક સમાજમાં ગેરસમજ અથવા ભેદભાવનો ભોગ બનવો પડે છે.
હા, ખાસ કરીને 9/11 પછી પશ્ચિમી દેશોમાં પાઘડીને કારણે આવું બન્યાના કિસ્સા સાંભળ્યા છે.
બરાબર. અને આ બધામાં વિદેશમાં પણ ગુરુદ્વારાઓએ સમુદાયને જોડી રાખવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવી છે. પુસ્તક આ અનુકૂલન અને વિકાસની ગાથા પણ રજૂ કરે છે.
તો આટલી બધી વાતચીત પછી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારાવવા હોય તો કયા મુદ્દાઓ મુખ્ય ગણાય? મારા મતે સૌથી પહેલું તો પેલું એક ઓંકાર, એક જ ઈશ્વરની સર્વોપરિતા.
હા, એ તો પાયો છે.
અને આ વિચાર જ કેટલો મુક્તિદાયક છે. કોઈ મૂર્તિ નહીં, કોઈ જટિલ કર્મકાંડ નહીં, બસ એક સીધો સરળ સંબંધ સર્જનાર સાથે. આપણા રોજિંદા જીવનમાં પણ આ બાહ્ય દેખાડોને બદલે આંતરિક શ્રદ્ધા પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા આપે છે, નહીં?
ચોક્કસ. અને બીજો મહત્વનો મુદ્દો છે શબ્દગુરુ, શાસ્ત્ર જ સાચો માર્ગદર્શક.
હા, એ પણ બહુ અનોખું છે.
આ વિચાર આજે પણ કેટલું પ્રગતિશીલ છે એ આપણને યાદ અપાવે છે કે શાશ્વત જ્ઞાન અને શાણપણ કોઈ એક વ્યક્તિમાં નથી, પણ પવિત્ર ગ્રંથો અને ઉપદેશોમાં છે. આપણે પણ આપણા જીવનમાં સારા પુસ્તકોમાંથી મળતા જ્ઞાનને મહત્વ આપીએ છીએ ને? બસ એ જ વાત.
ત્રીજું, અને જે મને સૌથી વધુ પ્રભાવિત કરે છે તે છે સમાનતા અને સામાજિક ન્યાય પરનો ભાર.
હા, એ ખૂબ મહત્વનું છે.
ગુરુ નાનકે જાતિવાદનું જે રીતે વિરોધ કર્યો, સ્ત્રીઓને સમાન દરજ્જો આપ્યો અને લંગર દ્વારા જે સમાનતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું, એ આજે પણ આપણા સમાજ માટે એક મોટો પડકાર અને પ્રેરણા છે. વિચાર કરો, સદીઓ પહેલા આવા ક્રાંતિકારી વિચારો.
સાચી વાત છે. અને ચોથું, મીરી પીરી અને સેવા, એટલે કે દુનિયાવી જીવન અને આધ્યાત્મિકતાનો સમન્વય.
મતલબ ધર્મ અને દુનિયાદારી સાથે ચાલે.
હા, ધર્મ એટલે દુનિયા છોડીને ભાગી જવું નહીં, પણ દુનિયામાં રહીને પ્રામાણિકતાથી કામ કરવું, જરૂરિયાતમંદોની સેવા કરવી અને અન્યાય સામે અવાજ ઉઠાવવો.
આ તો આપણા રોજિંદા જીવન, કામ, કુટુંબ, સમાજ ને નૈતિકતા સાથે જોડવાની વાત થઈ.
બરાબર. ગુરુ નાનકનો સાર પણ એ જ છે ને, જે પુસ્તકમાં ઉલ્લેખ છે કે સત્ય ઉચ્ચ છે, પણ તેનાથી ઉચ્ચ છે સત્યપૂર્ણ જીવન.
વાહ, એટલે ખાલી માનવું નહીં, જીવી બતાવવું.
બરાબર.
આ વિચારો ખરેખર પ્રેરણાદાયક છે. આપણા રોજિંદા જીવનમાં આમાંથી શું અપનાવી શકાય? જેમ કે પેલો લંગરનો સિદ્ધાંત, આપણે કદાચ મોટા પાયે લંગર ન ચલાવી શકીએ,
પણ આપણા નાના વર્તુળમાં ઘણું કરી શકીએ.
હા, જેમ કે ઓફિસમાં, મિત્રોમાં, પરિવારમાં. શું આપણે વધુ સમાવેશી બની શકીએ? કોઈને એકલું ના લાગે, બધા સાથે હળીમળીને રહે એવો ભાવ કેળવી શકીએ.
બહુ સાચી વાત છે. બીજું, કિરતકરની અને વંદછકના.
પ્રામાણિક કમાણી અને વહેંચણી.
હા, પ્રામાણિકપણે કમાવવું અને જે મળ્યું છે એમાંથી થોડું વહેંચવું. આજના જમાનામાં જ્યાં ભૌતિકવાદનું જોર છે ત્યાં આ સિદ્ધાંત આપણને સંતોષ અને સાદગી તરફ દોરી શકે.
અને સેવાનો ભાવ એ પણ મહત્વનો છે.
ખૂબ જ. જરૂરી નથી કે કોઈ મોટી સંસ્થામાં જ જોડાઈએ. આપણી આસપાસના લોકોની નાની નાની મદદ કરવી, કોઈના દુઃખમાં સાથ આપવો એ પણ સેવા જ છે.
એનાથી આપણો અહંકાર પણ ઓછો થાય.
હા, અને જીવનને એક અર્થ મળે છે.
અને પેલો સંત સિપાહીનો આદર્શ, એમાંથી શું શીખવા મળે?
એમાંથી શીખવા મળે કે આંતરિક શાંતિ જાળવવાની સાથે સાથે જ્યારે ક્યાંક ખોટું થતું હોય, અન્યાય થતો હોય, ત્યારે ચૂપ ન રહેવું, સત્ય માટે અવાજ ઉઠાવવાની હિંમત રાખવી,
એ પણ એક પ્રકારની વીરતા છે.
ચોક્કસ. અને છેલ્લે નામ સિમરન, એટલે કે ધ્યાન,
મેડિટેશન.
થોડો સમય કાઢીને મનને શાંત કરવું, ઈશ્વરનું કે પોતાના શ્વાસનું ધ્યાન કરવું, એ માનસિક શાંતિ અને સ્થિરતા માટે ખૂબ જરૂરી છે. શીખ પરંપરા આનો સુંદર માર્ગ બતાવે છે.
આખી ચર્ચામાંથી મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે શીખ ધર્મ કેવી રીતે ઊંડી આધ્યાત્મિકતાને નક્કર સામાજિક કાર્યો સાથે જોડે છે. લંગર અને સેવાની પ્રથા એ ખાલી ધાર્મિક ક્રિયાઓ નથી, પણ સમાજ બદલવાના કેટલા શક્તિશાળી સાધનો છે એ બતાવે છે કે શ્રદ્ધા ખરેખર કાર્યમાં દેખાવી જોઈએ.
સાચી વાત. અને મને જે વાત સૌથી વધુ આકર્ષિત કરી ગઈ તે છે પેલો શબ્દગુરુનો વિચાર.
હા, ગ્રંથને જીવંત ગુરુ માનવાનો.
એક આખા સમુદાય પોતાના શાશ્વત ગુરુ તરીકે ગ્રંથને સ્વીકાર્યો. આ ખરેખર અદ્વિતીય છે. એ બતાવે છે કે જ્ઞાન અને ઉપદેશ કેટલા શક્તિશાળી હોઈ શકે છે.
અને બીજું
શીખ સમુદાયની સ્થિતિસ્થાપકતા. દુનિયાભરમાં ગયા પડકારોનો સામનો કર્યો, પણ પોતાની ઓળખ જાળવી રાખીને વિકાસ પામવાની એમની ક્ષમતા ખરેખર પ્રશંસનીય છે.
આપણે આજે સર્બત દા ભલા, એટલે કે બધાનું ભલું, એ શીખ પ્રાર્થનાના મૂળ વિચારની પણ વાત કરી.
હા, અને આજના સંદર્ભમાં એના પર વિચારવું બહુ જરૂરી છે.
કેમ?
કારણ કે જેમ જેમ આપણું વિશ્વ વધુ ને વધુ વૈવિધ્યસભર બની રહ્યું છે, જ્યાં અલગ અલગ સંસ્કૃતિઓ, અલગ અલગ માન્યતાઓ એકબીજાના સંપર્કમાં આવી રહી છે,
હા એ તો છે,
ત્યારે સરબત દા ભલાનો આ સિદ્ધાંત કે જેમાં પોતાની શ્રદ્ધા પર અડગ રહીને પણ બીજાના કલ્યાણની કામના કરવામાં આવે છે, એ આપણને સૌને સાથે મળીને શાંતિ અને સુમેળથી રહેવા માટે શું શીખવી શકે છે?
એક સારો વિચાર છે.
આ પ્રશ્ન સાથે આપણે સૌને વિચારતા છોડીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.